राम जय जय राम श्री राम जय राम जय जय राम।
सूरत अने शब्द साधकनी एक अवस्था जेमा वृत्तियों सहित मन तदरूप बने एक बने त्यारे ज एमाथी स्वस्वरूप नु दर्शन ए प्राप्त करी शके छे। अने ए अवस्था साहजिक बनी जाय छे, जेम श्वासोश्वास नु चालवू साहजिक छे એમ સુરત શબ્દનો યોગ પણ સાહજિક છે। હૃદયનો ધબકાર જેમ સાહજિક છે એ ચાલ્યા જ કરે, ઊંઘતા હઈએ કે જાગતા હઈએ, કોઈ પણ અવસ્થામાં શ્વાસોશ્વાસ કે હૃદય અટકતા નથી, એની અવિરત ગતિ રહે છે આ જીવન। એમ સુરત અને શબ્દ એ પણ સાધક એની ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરી લીધા પછી સતત બની રહે, જેને અજપા જાપ કહેવામાં આવે છે। અને એ અવસ્થામાં એ સાહજિક પરિસ્થિતિ એને પ્રાપ્ત થાય ત્યારે આપોઆપ જો હો એ સ્વયં પોતાના સ્વરૂપને જોઈ શકે છે, સ્પષ્ટ કરી શકે છે। પણ ત્યાં આગળ શબ્દનું કામ નથી, સુરતાઓ પણ ત્યાંથી એકવાર દૂર હટી જાય છે, એ સ્વરૂપ શબ્દથી પર છે, જેને અનિર્વચનીય કહેવાય। ત્યાં કોઈ પણ જાતની સંજ્ઞા માત્ર નથી, માત્ર અસ્તિત્વ ઉપસ્થિતિ એની જ અનુભૂતિ સતત થયા કરે। એટલે આત્મતત્વ એ વાણીનો વિષય નથી, ઇન્દ્રિયો પણ એને પહોંચી શકતી નથી, અર્થાત એ અનુભૂતિ છે। સાધકને પોતાને જ એનો આનંદ અને રસ મળે અને એ સ્વાનુભવ ગમ્ય હોવાને કારણે, સ્વાનુભવ અનુભવ ગમ્ય હોવાને કારણે એ સ્વસ્થ બનીને પોતાનામાં જ સ્થિર થઈને, જેમ પાણી છે ચંચલ વૃત્તિ છે, સહેજ હવા લાગે તો પણ હાલે, પણ એ પાણી ઠરી જાય બરફ બની જાય તો એટલો સખત પથ્થર જેવો બની જાય કે વાગે ઘાયલ કરે લોહી નીકળે। એમ મન પણ એક ચંચળ સ્વભાવ વાળું છે, પણ સાધક તરીકે જ્યારે એનું મન સ્થિર થઈ જાય, એક રૂપ બની જાય, ત્યાર પછી એ સ્થિર થઈ જાય છે, એ આલી શકતું નથી। એ જે દ્રઢતા આવી, એ જ મનની સ્થિરતા, એ જ અનુભવ કરવાને યોગ્ય એ જે સ્થિરતા છે એ સ્વસ્વરૂપની છે, અનુભવ ગમ્ય સાધક માટે। પણ કેવું મૌન રૂપ, કોઈ પણ શબ્દ નહીં, એની અનિર્વચનીયતા એવી છે, કહા કહેતે હો કહેવું શું એનું, આશ્ચર્ય ઉત્પન્ન થાય। જે મળ્યું છે, જે પ્રાપ્ત થયું છે, એ તો અનંત નિધિ છે, ભંડાર છે, એનો પાર જ ન આવે, જેને પૂર્ણ કહેવાય, પૂર્ણ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી લીધી એટલે અઘાત, નૈરંતર્ય, સતત સતત બન્યું જ રહે એવી અવસ્થા એને પ્રાપ્ત થઈ. એટલે એને કહી કેવી રીતે શકું? જે સમજે છે એ બોલી શકતું નથી, અને જે બોલે છે એ સમજી શકતું નથી. પોતાના આત્મ સ્વરૂપનું દર્શન જે આંખ કરી શકે છે પણ બોલતી નથી, અંતર્મુખ થઈને અંતરચક્ષુ પોતાના આત્મ સ્વરૂપના દર્શન કરે છે પણ આંખને વાચા નથી. હીરા અનયન નયન બિનુબાની, જેને અનુભવ હોય એ જ કહી શકે પણ અનુભવીને વાચા બહુ એને એને જીભ નથી. અને વાણીને વાચા છે, જીભ છે પણ એને અનુભવ નથી, કેવી રીતે કહી શકશે? માત્ર શબ્દોથી કહેવું હોય તો કઈ નખાશે? એક વિદવત્તાની દ્રષ્ટિ, શબ્દો જેમ પોપટ બોલે છે એમ બોલી નાખી શકે છે, પણ ઇન્દ્રિયોનો પણ એક વિષય નથી. કારણ એકને એક નબળાઈ છે, આંખ જોવે છે પોતાના સ્વસ્વરૂપને પણ બોલી નથી શકતી, જીભ બોલે છે પણ પોતાના સ્વસ્વરૂપને જોઈ શકતી, પણ એ બંને એક થાય, દ્રષ્ટિ અને વાણી, ત્યારે જ એ સ્વસ્વરૂપને વ્યક્ત કરી શકે. પણ અહીંયા આગળ તો કહ્યું કે મૌન છે, એ આત્માની અનુભૂતિ એ જ મૌન શક્તિ છે, શબ્દ રહિત છે. એ ક્યારે ચંચળ બનશે જ નહીં. જેને કહેવાય કે આત્મા સૂક્ષ્મ છે, છતાંય એની જે દ્રઢતા છે એ ઘન સ્વરૂપ કરતા પણ અનંત ગણી છે. ઘન છે, તૂટી શકશે, પણ આત્માની જે શક્તિ છે, જે અવસ્થા છે, એ ઘન કરતા પણ અનંત છે, કે જે ક્યારેય પણ એનો નાશ ન થાય, એક દ્રઢ અને સ્થિર છે, એ હાલી પણ ન શકે. બ્રહ્મચિંતનની વૃત્તિ એ લક્ષ્યનું, બ્રહ્મચિંતનની જે વૃત્તિ, જે લક્ષ્ય છે, એ લક્ષ્યનું જ ચિંતન કર્યા કરે, અને લક્ષ્યના ચિંતનની અંદર સતત પોતે જ હું જ છું, પોતે જપે છે પોતાના જાપ. સુરતિ કહે સો કૌ નામનો મહિમા, કારણ સુરતાઓ તો ભટકતી છે, એને તો રખડતા રઝડતા એક ઘર મળી ગયું સ્થિર થવાનું. વૃત્તિઓને કહ્યું કે શબ્દનું, પણ એને આત્માનું દર્શન નથી કર્યું. એટલે સુરતાઓ તો આપણી ઇન્દ્રિયો તો કહે છે કે નામનો શો મહિમા કહું, મેં જ્યારથી એ નામનો આધાર લઈ લીધો ત્યારથી અશાંતિ, દુઃખ, ક્લેશ, ઉપાધિ બધું જ ટળી ગયું. જે માણસ નિશ્ચિત થઈને શબ્દરૂપી નામ સ્મરણમાં લાગી જાય, સતત લાગી જાય, જે થવાનું હોય તે ભલે થયા કરે પણ પોતે નિશ્ચિંત બનીને જપની અંદર લાગી જાય, કોઈ પણ ઉપાધિ, કોઈ પણ દુઃખ, કોઈ પણ અશાંતિ એ સાધકને સ્પર્શ નહીં કરે કે થવા દો ને, એમાં શું જે થવાનું છે. એક સંત હતા, ત્યાં ઓસરીમાં સુઈ રહે, કોઈ કહ્યું મારા સાપ છે ઓસરીમાં, ઓળીને સૂતેલા, અને જીવન પૂછે કેટલે છે સાપ, કેટલે આવ્યો સાપ, એટલે કહેતો જાય જોયે એટલે, પણ ત્યાંથી ઉઠે નહીં. નિશ્ચિંતા જેને કહેવાય, કે પોતે પોતાના સ્વસ્વરૂપમાં એવો લીન થઈ ગયો હોય કે જે પરિસ્થિતિ થવાની હોય તે થાય, સહેજ પણ ભય નહીં, નિર્ભય, અભયમ, સત્વ સંસિદ્ધિ, સત્વની સંશુદ્ધિ અભયમાં જ રહેલી છે. અભયં કરો હે પ્રભુ, એટલા માટે અમને અભય બનાવો. યતો યતઃ સમીયસે તતોનુ અભયં કરો. અમારી જે કોઈ અવસ્થા હોય પણ અમને અમારા સ્વસ્વરૂપમાં સ્થિર કરીને અમને નિર્ભય બનાવી દો. એ જે સ્વસ્વરૂપની આપો આપની અવસ્થા છે, સદગુરુ મોયે આન મિલે જબ આપો આપ જો. તમે તમારા સ્વરૂપને તમે જાતે જ જોઈ શકશો, અનુભવી શકશો, અને એ અનુભૂતિ સદાય સ્થિર રહેવી જોઈએ, જેને નૈરંતર્ય કહેવામાં આવે. અને એ અનંતતા જેટલી શુદ્ધ પરબ્રહ્મ આત્માની છે, એટલી જ નૈરંતર્યતા આપણા ચિત્તની આત્માની સાથે, પોતાના સ્વસ્વરૂપની સાથે મળી જવા માટેની એટલી સતત નિરંતર હોવી જોઈએ. એમાં સહેજ પણ ખચકો આવે નહીં. જૈસે ગુડિયા ગગન માહી, જે પતંગ ચડાવતો હોય, જેને ચડાવી હોય ખબર પડે, આખો દોરો જતો હોય આમ આંગળી ઉપરથી ત્યાં સુધી તો મજા આવે, પણ એ દોરામાં એક ગાંઠ આંગળી ઉપરથી આમ ખસીને ચાલે તો તરત એ આંગળી ઉપરનો ખટકો ક્યાં લાગશે, એ ગાંઠ આવી. નિરંતરતા અટકીને ગાંઠ આવી. જેમ પતંગની એ રમતની અંદર પણ ગાંઠ ખટકે, તો પછી તો મનનું આત્માની સાથેનો નિરંતર સંબંધ, રમવું, સ્મરણ જે છે, એમાં જો સહેજ પણ અન્ય ભૌતિકતાનો વ્યવહારનો ખટકો આવ્યો તો તરત એ ગાંઠ આવે તો તરત એનો ખટકો પડવાનો છે. એટલા માટે કહ્યું કે એ અવસ્થા એવી હોવી જોઈએ જેમાં કોઈ પણ જાતનો વિક્ષેપ સહેજ પણ ન હોય, પોતે પોતાના સ્વસ્વરૂપની અંદર લીન હોય, તન્મય હોય. અને એ તન્મયતા એને શાશ્વત સુખ આપે. જેને સાચું સુખ કહેવાય, જે શાશ્વત સુખ ક્યારે પણ ખૂટે નહીં, તૂટે નહીં, અને એ દુઃખમાં કોઈ પણ જાત, એ સુખમાં કોઈ પણ જાતનો વિક્ષેપ પણ ના આવે, દુઃખ ના આવે, એનું નામ છે શાશ્વત સુખ. અને શાશ્વત સુખ એટલે જ આત્માનુભૂતિ. જેને આત્માનો આનંદ પ્રાપ્ત થયો એને શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે. શાશ્વત સુખ એકમાત્ર પોતાનું સ્વસ્વરૂપ જ આપી શકશે. જ્યાં સુખની અપેક્ષા અન્ય કોઈ પણ ચીજ વસ્તુમાંથી મેળવવાની ઈચ્છા થઈ ત્યારે એ સુખ શાશ્વત ન બનતા ક્ષણિક હશે. કારણ સામી વ્યક્તિ ઉપર આધાર રાખવાનો છે. એ આપશે એટલું જ લઈ શકવાના છે. જ્યાં સુધી એ સાનુકૂળ હશે ત્યાં સુધી સુખ આપશે, પણ એ સામે પ્રતિકૂળ થશે એની સાથે દુઃખ અનુભવાશે. શાશ્વત સુખ જોઈતું હોય તો સાધક તરીકે પોતાના સ્વસ્વરૂપમાં આવીને બેસવું એ જ ઉત્તમ ઉપાય છે. એ જ ઊંચામાં ઊંચું સાધન છે સુખ પ્રાપ્ત કરવાનું. અને એ સિવાય અન્ય કોઈ પણ પદાર્થ સાચું સુખ કે શાશ્વત સુખ નહીં જ આપી શકે. અને એને અનુભવવાનું પણ પોતે જ, અને સુખ પણ પોતાનું જ, સ્વરૂપે પોતાનું, સુખે પોતાનું, અનુભવવાનું પોતે. એટલે કહ્યું કે આપો આપ જો, તમે તમારા સ્વરૂપને તમે જ જોઈ શકશો, તમારા આત્મસુખનો આનંદ તમે જ પ્રાપ્ત કરી શકશો, અન્ય નહીં. બીજાને વર્ણન કરશો કે હું તો આવો સુખી છું, એમ કે ઓહ કાંઈ સુવાનું ઠેકાણું નથી, ઝાડ નીચે હોઈ રહ્યો છું, ભિક્ષા માગીને ખાઉં છું, શરીર ઉપર પૂરા કપડાય પૂરતા નથી, કોપીન છે, રખડતો ફરું છું અને અનંત તો શાશ્વત સુખની વાત સુખી છું એમ વાત કરું છું, પણ એ માણસ ભૌતિક સુખને દ્રષ્ટિમાં રાખતો હોય, આત્મસુખની એને કઈ ખબર પડવાની હતી? કોઈ વસ્તુઓથી, કોઈ વિષયોથી કે કોઈ વાસનાઓથી, કોઈ વાસનાઓથી સુખ નથી મળવાનું. સુખ મળશે તો પોતાના સ્વરૂપમાંથી જ મળશે. અને એટલે જ લક્ષ્મણદાસજી મહારાજે કોઈ વૈખરી વાત નથી કરી, કોઈ શબ્દોથી બોલાય એવી વાત નથી કરી, અનુભૂતિની વાત કરી છે, શાશ્વતતાની અનંતની વાત કરી છે કે જે સૂક્ષ્મ છે છતાંય અનંત છે આત્મા. અને એવો અનંત આત્માનું જે સુખ, એ જ પોતાના સ્વસ્વરૂપને ઓળખાવી શકે છે. અને સ્વસ્વરૂપ ઓળખ્યા પછી માણસ અન્ય કાંઈ પણ ઈચ્છતો જ નથી, બીજાને શું કરવું લઈએ. હું મારી એ અવસ્થાને જ સાચવી રાખું તો બસ છે, નહીં તો જગતની બીજી વસ્તુઓ ભેગી કરીને એને ક્યાં મારે સાચવવી? આ બીજા બધા સંબંધો બાંધીને એ સંબંધો ક્યાં મારે સાચવવા માટે બહાર ફરવું? બસ હવે મારા માટે આ જે સાચવવાનું છે એ મને મળી ગયું, મારે બીજું કાંઈ જોઈતું નથી, કાંઈ કરવું પણ. એક સંબંધ, એક ભરોસો, એક બલ, એક આશ, વિશ્વાસ. આશા પણ એક, વિશ્વાસ પણ એક, બલ પણ એક, એના સિવાય અન્ય કોઈ બાબતની કોઈ ઈચ્છા નથી. તો એ જે ચિંતન છે, આત્મચિંતન છે, એ બ્રહ્મચિંતન છે. અને એ બ્રહ્મચિંતનની સાથે જોડાયેલી આપણી વૃત્તિઓ, આપણી સુરતાઓ, એ જ્યાં પહોંચવું છે, જે લક્ષ્ય છે, ધ્યેય છે, એનું સતત સ્મરણ કર્યા કરે. વૃત્તિઓ છે એ સુરતાઓ છે, અને સુરતાઓ શબ્દના આધારે એ તત્વનું, એ બ્રહ્મનું સદાય ચિંતન કર્યા કરે. અને જો સાધકની વૃત્તિઓ જલ્દીથી સમાહિત અને શાંત થઈ જાય તો વૃત્તિઓ પણ લીન થઈ જાય, શબ્દનો આધાર પણ ક્યાંય દૂર જતો રહે, ચાલ્યો જાય, રહે જ નહીં, માત્ર પોતાનું સ્વસ્વરૂપ કે હું આજ છું, આજ મારું સ્વરૂપ, હવે આથી અન્ય કાંઈ છે જ નહીં. સતત આ વૃત્તિ બની રહે ત્યારે જ, અને એ સતત આવૃત્તિ થયા કરે ત્યારે આપોઆપ જે આવર્તન કરે છે સ્વસ્વરૂપનું, એ જ નિવૃત્ત થઈ શકે છે. આવર્તનો નિવૃત્ત આત્મા, આવર્તન કરનાર જ સતત એનું પુનરાવર્તન કર્યા કરે કે બ્રહ્મ ચૈતન્ય એ જ મારું સ્વરૂપ છે, હું એ જ છું, એ જ છું. દ્વિતીયો નાસ્તિ, બસ બીજું કઈ છે જ નહીં, એવા પ્રકારનું એકમાત્ર કેન્દ્રિત સતત ચિંતન અને થઈ જાય કીટ ભ્રમરનો ન્યાય. જ્યાં મારી જ નહીં, એક બાણ વાગેલું અને સોયોજનનો દરિયો કૂદીને પડ્યો. પછી રાવણે કહ્યું, રાવણ કે જલ મારી તું મને સહાય કરવા માટે, ત્યારે કહે છે એક બાણ વાગ્યું છે જાણું છું, અહીંયા આવીને પડ્યો છું, અને જ્યારથી એ બાણ વાગ્યું છે ને ત્યારથી સહેજ કંઈક આમ ભડક થાય ને તે રામ આવ્યો. ભઈ મમ કીટ ભૃંગ કી નાહિ, મારી દશા ભમરીના કીડા જેવી થઈ ગઈ છે, જ્યાં જોઉં ત્યાં મને રામ 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 દેખાય છે. કોઈ પણ જીવનની અંદર જ્યારે એક એવી ટકોર વાગે ને, કેવી કોઈ એક અવસ્થા પ્રાપ્ત થઈ જાય ને, તો સર્વત્ર એને એક દ્રષ્ટિ મળે, સર્વત્ર સમદર્શન. જો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ, જે સર્વત્ર મને પોતાને જુએ છે, પોતાનામાં જુએ છે, એને બધું જ જગત શાંત થઈ જાય. મારી ભૌતિકતા હતી છતાંય એને રામ જ દેખાયા કરે અને કહ્યું કે આ કરવા જેવું નથી. તો જો મારી જેવી જે રાક્ષસ વૃત્તિ હોય, આસુરી વૃત્તિ, છતાંય એને સતત ચિંતન દ્વારા એક ભય પેસી ગયેલો, એ ભય દ્વારા એને રામનું જ દર્શન થયું. એમ એક ભમરીના કીડાને એક ચટકો અને એક ડંખ મારી દીધા પછી એનો અવાજ સાંભળતા જ એ કીડાને ભ્રમરની જ કલ્પના આવ્યા કરે, ભમરીનું સ્મરણ થયા કરે, અને આખરે દરમાં બેઠેલી એ ઈયળ ઈયળ ન રહેતા સ્વયં ભમરી બની જાય. એમ સતત સ્મરણમાં રહેનારને એની બધી જ વૃત્તિઓ તન્મય થતાની સાથે કિતભૃંગ ન્યાયથી એ સ્વયં જેની ઉપાસના કરતો હોય, જેની આરાધના કરતો હોય એના મય બની જાય. ભાગવત કથામાં ગોપીઓ ભગવાન મથુરામાં ચાલ્યા ગયા પછી સતત જેનું ચિંતન સ્મરણ રાત દિવસ કર્યા કરે છે કૃષ્ણના વિરહમાં, એ જ ઉદ્ધવ જ્યારે સંદેશો લઈને આવે છે ગોપીઓ માટે, ત્યારે ગોપીઓ સ્વયં કૃષ્ણનું દર્શન પોતામાં કરે છે. ઉદ્ધવ શું સંદેશો લઈને આવ્યા છો, જો અમારો અમારી પાસે આપો આપ. એટલી તન્મયતા કે તમને તમારો ઈષ્ટ તમારા પોતાનામાં જ દર્શન આપી જાય. મારામાં જ મારા ઈષ્ટનું સ્વરૂપ સ્થિર થયેલું સમાહિત છે. અને એક એવી અવસ્થા આવી જાય સતત ચિંતન દ્વારા, આત્મચિંતન કે બ્રહ્મચિંતન દ્વારા, કે પોતે જ એ સ્વરૂપના દર્શનને સ્વયં કરી શકે. આ છે એની નિષ્ઠા. ભક્ત ભગવાનની અંદર પણ ઈષ્ટ નિષ્ઠા જોઈએ તો તન્મય થાય, તદરૂપ થાય. અને એની અવસ્થા આપોઆપ જેવી બની જાય, ઉત્તમ સહજ અવસ્થા. એ સહજ અવસ્થાની અંદર એને પોતાનો આત્માનંદ, આત્મસુખ, અખૂટ એવો ભંડાર એને પ્રાપ્ત થયો. અને આત્માનંદ સ્વયં રાત દિવસ 8/64 ઘડી સતત એની અંદર તદરૂપ બની જાય ને, અને પછી આત્માનંદ બીજાને વહેંચી પણ શકે, લૂંટાવી પણ શકે, લૂંટ શકે તો લૂંટ. આત્મારામ સ્વયં લૂંટાવતો હોય, મહાપુરુષ સિદ્ધો જેણે પોતાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, એ એવી તન્મયતા વડે પોતાના સંસર્ગમાં આવનારને પણ એવો એવો સુખ અને આનંદ અપાવી છે. જેમ ગઈકાલે આપણે જોયું કે લક્ષ્મણદાસજી મહારાજને એક એવી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, આવી નિર્મળ દશા, નિર્ભય થઈને ફરી ઠેકાણે ગઈ. બસ પ્રભુ આપને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે આવી આપો આપ જો હોની, કે આપ સ્વયં આપના આત્મ સ્વરૂપની અંદર રમમાણ કરી રહ્યા છો નિરંતર, અમને એમાંથી તમારો પ્રસાદ મળે એવી પણ અપેક્ષા નથી રાખતા. આપને જે અવસ્થા મળી છે એ અવસ્થાની અંદર અમને આપની સેવામાં રાખજો. એટલે સતત આપની એ બ્રાહ્મી અવસ્થાના અમે દર્શન કરી શકીએ, એને માણી શકીએ. એટલે દર્શન કરતા એ પ્રસાદ તો મળવાનો છે. ગુરુ સેવા સુંદર ભૂમિ દર્શન વારંવાર, એ અવસ્થા પ્રાપ્ત જ્યારે એવી વિભૂતિના માત્ર સેવાના સાનિધ્યમાં જ સાધકને પણ એમાંથી ઘણું બધું સાત્વિકતાના એ વાતાવરણ સ્પંદનનો સ્પર્શ એને થયા વગર ના રહે. સદગુરુ મોય આનંદ જ્યારે એવી અવસ્થા વાળા સદગુરુ મને પ્રાપ્ત થાય. અને લક્ષ્મણદાસજી મહારાજ સ્વયં એ અવધૂત યોગીરાજ સંતરામ મહારાજની સેવામાં રહ્યા ત્યારે એમની એ અવસ્થાનો અનુભવ એ સેવા દ્વારા એમને મળ્યો. તો આપણે પણ એ પ્રાર્થના કરીએ લક્ષ્મણદાસજી મહારાજ, તમે તો અમને તમારી સેવામાં અમને રાખજો, ભલે બીજું કઈ ન માને, પણ એ સેવાનું સાનિધ્ય પણ એક દિવસ સ્વરૂપનું દર્શન કરાવી દે. સદગુરુ મળે આની બસ ગુરુ મહારાજની પ્રાપ્તિ જ થવી જોઈએ, અન્ય કઈ. અને એમાં એટલો જ વિશ્વાસ હોવો જોઈએ, અગાધ નિષ્ઠા હોવી જોઈએ, સહેજ પણ શંકા નહીં. અને શંકા વગરનું સદગુરુનું શરણ એ અવશ્ય પાર ઉતારશે. ભલે કદાચ ગુરુ ડૂબે પણ શિષ્યને તારશે. ભગવાન સ્વયં પાણીમાં કૂદકો મારશે, ડૂબકી મારશે, પણ ડૂબતા ભક્તને બચાવી લેશે. તે સામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગર ભવામી નથી રાજપાર, સહેજ પણ વાર નથી લાવતો. એમ આત્મ અનુભૂતિના સાનિધ્યમાં આપણી કોઈ પણ વૃત્તિઓને સંસારના સાગરની અંદર ડૂબવા દે જ નહીં, એને તારી નહીં, એને હંમેશા ઉગારી લેતા હોય. અને એ જગતનો તારણહાર એની શક્તિ એ સાધકને મળે છે, સિદ્ધને પણ પ્રાપ્ત થાય. અને સિદ્ધ સ્વયં પરમાત્માનો એ સંસર્ગમાં હોવાથી એના સ્વરૂપ બની જાય છે. અને એટલે જ શ્રદ્ધા વિશ્વાસપૂર્વક ભક્તિથી આપણે સાધુ સંત સંન્યાસીને ભગવાનના દૂત માનીએ છીએ, ભગવાનના એક સેવક માનીએ છીએ, એનો ભગવાનના દૂત માનીએ છીએ. જેની અંદર આપણને ભગવાનનું દર્શન થાય, સંત સંન્યાસી વડે પણ એની જે સાત્વિકતા છે, એની જે તપોનિષ્ઠા છે, એની પાસેનું જે જ્ઞાન છે, એના દ્વારા આપણને સંતમાં પણ ભગવાનનું દર્શન થાય છે ને, એટલે એને નમીએ છીએ, એનામાં વિશ્વાસ મૂકીએ છીએ. એ સદગુરુ જેને પ્રાપ્ત થાય એની અવસ્થા એને પણ આત્મા સુધી લઈ જવા માટે કંઈક એવું મળ્યા જ કરતું હોય ધીમે ધીમે. અને દર્શન માત્રથી એને પોતાને તૃપ્તિ થાય. હું કેવા મોટા મહાપુરુષની સેવામાં છું, એ મહાત્મા કેટલા સાત્વિક અને ઉચ્ચ અવસ્થાવાળા છે, એની સેવા મને ક્યાં મળવાની છે. જ્યાં સુધી એવી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ વિભૂતિઓના સાનિધ્યમાં સેવામાં રહીશું ને, ત્યાં સુધી પણ વૃત્તિઓ શાંત રહેશે. અને સેવાનું સાનિધ્ય આપણને પણ સાત્વિકતાના દાન કરશે. એટલે તું પણ અહીંયા છું ત્યાં સુધી તો લે, એમને ન બેસતા પોતાનો જે અનુભવ છે, પોતાની પાસે જે કઈ સાત્વિકતા છે, એનું આજુબાજુ રહેલાને, પોતાની નજીકમાં રહેલાને દરેકને આપ્યા જ કરે. એકલા ન ખાય, સહનો ભુનક્તુ, એ છે આપણી વેદોની વાત, એ છે મહાપુરુષોનો સહજ સ્વભાવ કે પ્રસાદ રૂપે પોતાના જીવનમાંથી પોતાને પ્રાપ્ત થયેલી સ્થિતિની અવસ્થામાંથી એ આપ્યા જ કરે. લો લો, એ આ મારા શ્રીની શ્રીમુખની વાણી ગુરુભાવની, એના વડે પણ, એ સાધન વડે પણ, એ શબ્દો વડે આપણને મહારાજ આપે છે. લેવાની આપણી વૃત્તિ તારાવેલી હોવી જોઈએ. મહારાજ તો પ્રસાદ વેચવા બેઠા છે, આપવા બેઠા છે. કોઈ પણ ભેદભાવ વગર જે આવશે મહારાજના ચરણને શરણમાં આવીને વંદન કરશે, એમને આસ્થા હશે તો મહારાજ પ્રસાદ આપશે. એટલે તું લઈ જા. સદગુરુમોએ આનંદ લે. જ્યારે સદગુરુ નિષ્ઠા પોતાના ચિત્તમાં દ્રઢ થાય ત્યારે ગુરુ મહારાજ એ પોતાની અનુભૂતિનો પ્રસાદ સુપાત્ર શિષ્યને અવશ્ય આપે. પરંતુ એમાં